మంగళం భగవాన్ విరో మంగళం సర్వమంగళమాంగళ్యం సర్వకళ్యాణకారకం నమః సవైషారాయ આ શ્રી સમયસારની પરમાગમ શાસ્ત્ર છે એનો પ્રથમ જીવ નામનો અધિકાર એમાં 14 નંબરની ગાથામાં 5 ભાવથી આત્મા રહિત છે એવા શુદ્ધાત્માને તું લક્ષ્યમાં લઈને એનો અનુભવ કર. એનો જે અનુભવ તેને શુદ્ધ નહીં કહો કે આત્માની અનુભૂતિ કહો, એ એક જ વાત છે. એ બતાવનારા 5 બોલમાં 4 બોલ ચાલ્યા છે, હવે છેલ્લો આત્મા રાગથી રહિત છે છતાં અનાદિકાળથી રાગથી સુખ દુઃખથી મારો આત્મા સહિત છે એમ માને છે. એમ માનવા છતાં પણ એ આત્મા રાગથી થઈ શકતો નથી, એ તો એનું અજ્ઞાન પ્રગટ થાય છે. રાગથી સહિત માને અને જો થઈ ગયો હોય તો એનું નામ સમ્યક જ્ઞાન કહેવાય. પણ રાગથી છે રહિત અને માને છે સહિત, તો એ સહિત માને તો પણ આત્મા તો રાગથી સહિત થવું અશક્ય છે. જડ એવા ચેતન રાગ, એનાથી તો આત્મા ત્રણેય કાળ ભિન્ન ત્રણેય કાળ રહિત છે. એક સમય માત્ર પણ એ સહિત થઈ શકતો નથી, એટલે કે તાદાત્મ્ય થઈ શકતો નથી. સંયોગ રૂપે રાગ ભલે હો, પણ રાગ એ આત્માના પરિણામ થઈ જાય અને એ રાગમાં આત્માના દર્શન થાય એમ ત્રણ કાળે બનતું નથી. માટે આત્મા રાગથી રહિત છે એમ તો શ્રદ્ધામાં લે, એ 5મો બોલ છે. આવે છે દ્રષ્ટાંત જળનો આપ્યો ફરીને, જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે, પાણીની પર્યાય ઊની થાય છે પહેલે તબક્કે, બીજે તબક્કે એ ઉષ્ણતા અગ્નિ છે અને ત્રીજા તબક્કે એ અવસ્તુ છે. શું કહ્યું કે પાણી સ્વભાવે શીતળ છે, એનું લક્ષણ તો શીતળતા છે, એનું લક્ષણ પાણીનું ઉષ્ણતા નથી. છતાં પણ દૃષ્ટાંત આપે છે કે પાણીની પર્યાય પાણીના શીતળ સ્વભાવના સંગને છોડીને અગ્નિના સંગમાં સ્વતંત્રપણે જાય છે, એનો સંગ સ્વતંત્રપણે કરે છે. પાણીની પર્યાય પાણી જે છે શીતળ સ્વભાવી, એ શીતળપણું છોડીને અગ્નિનો સંગ કરતું નથી. શું કહ્યું, દ્રવ્ય અને પર્યાયની વાત ચાલે છે. એક પાણી દ્રવ્યરૂપ છે ને એ જ પાણી એની અવસ્થા પણ થાય છે સમયે સમયે. હવે એ જે પાણી જળ છે એનો સ્વભાવ તો શીતળ છે, એ દ્રવ્ય સ્વભાવ તો કદી પણ અગ્નિના સંગમાં જઈ શકતું જ નથી. અગ્નિના સંગમાં જાય અને જે શીતળ સ્વભાવી પાણી એ ઊનો થઈ જાય તો પાણીનો નાશ થઈ જાય, જળનો નાશ થાય. જળ તો નાશ થતું જોવામાં આવતું નથી. ત્યારે શું છે કે એની પર્યાય જે છે ઉત્પાદરૂપ, એ પાણીની પર્યાય પાણીનો સંગ છોડે છે અને અગ્નિના સંગમાં જાય છે. ત્યારે પાણીની પર્યાયમાં ઉષ્ણતા આવે છે અને એ ઉષ્ણતા પાણીની પર્યાયની સાથે તે સમયે તન્મય છે, પણ એ ઉષ્ણતા પાણીના શીતળ સ્વભાવની સાથે તન્મય થતું નથી. અને જેની સાથે તન્મય થાય છે પર્યાયની સાથે ઉષ્ણતા, એ પણ નાશવાન છે. અને એ પરિણામ પાણીના પરિણામ પાણીથી સર્વથા ભિન્ન છે. પાણીના પરિણામ પાણી એવું દ્રવ્ય એનાથી સર્વથા ભિન્ન છે, તેથી એમાં ઉષ્ણતા આવે છે પણ એ દ્રવ્ય સુધી ઉષ્ણતા પહોંચતી નથી. કેમ પહોંચતી નથી? કે એ પરિણામ જે ઉષ્ણ થાય છે તે પાણીથી સર્વથા ભિન્ન છે, તેથી પાણી ઊનું થયું એમ કહેવાય, કથન કહેવાય કે પાણી ગરમ થઈ ગયું. પણ પાણી ગરમ થતું નથી, ગરમપણું ઉષ્ણપણું એ પાણીનો સ્વભાવ ધર્મ નથી. છતાં એ પાણીની પર્યાય પોતાના શીતળ સ્વભાવના સંગને છોડીને અગ્નિના સંગમાં જાય છે ત્યારે પાણીની પર્યાય, પહેલે તબક્કે પાણીની પર્યાય ઉષ્ણ છે, બીજે તબક્કે ઉષ્ણતા અગ્નિની છે, અને ત્રીજા તબક્કે એ પાણીની ઉષ્ણ પર્યાયનો વ્યયથી શીતળ પર્યાય પ્રગટ થાય છે. ત્યારે પાણીમાં જે ઉત્પન્ન થયેલો એની યોગ્યતા રૂપ ઉષ્ણ ધર્મ એ અવસ્થું થઈ જાય છે. પાણીની પર્યાય ઉષ્ણ કાયમ રહેતી નથી, એક સમય પૂરતો ઉષ્ણતા એ પર્યાયની સાથે તન્મય છે અને પર્યાય આત્માથી ભિન્ન છે, એટલે આત્માથી અતન્મય છે ઉષ્ણતા. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો શીતળતા એ લક્ષણ પાણીનું છે અને ઉષ્ણતા લક્ષણ અગ્નિનું છે. લક્ષણ ભેદે ભેદ હોવાથી બે તત્વ ભિન્ન ભિન્ન છે, ઉષ્ણતા અને શીતળ પાણીનું. એમ અગ્નિ જેનું નિમિત્ત છે કેનું? ઉષ્ણ પર્યાયનું. ઉષ્ણ પર્યાય નૈમિતિક છે અને એમાં અગ્નિ નિમિત્ત છે, એની સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં, પાણીની અવસ્થાને જોતા એ ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ સત્યાર્થ છે. પાણીની પર્યાયમાં ઉષ્ણ થયું છે તે પાણીથી સહિત એમ ઉપલબ્ધ દ્રષ્ટિથી દેખાય છે, છે તો રહી એ સમયે, પણ વ્યવહાર નહીંથી જોવામાં આવે તો સહિતપણું દેખાય છે. તો પણ જ્યારે પાણીની પર્યાયમાં ઉષ્ણતા આવીને એનાથી સહિત છે એમ દેખાય છે, ત્યારે પણ એ પાણી પોતાના સ્વભાવને છોડતું નથી ને ઉષ્ણ થતું નથી. તો પણ એકાંત શીતળતા રૂપે, એકાંત સર્વથા, એકાંત એટલે સર્વથા શીતળ છે પાણી. કથંચિત શીતળ અને કથંચિત ઉષ્ણ એમ નથી, એ તો પ્રમાણની અપેક્ષાએ એનો ઉષ્ણ ધર્મ સિદ્ધ કરવો હોય એ અગ્નિનો ધર્મ નથી, પણ એ પાણીની પર્યાયનો વિભાવ છે એમ સિદ્ધ કરવું હોય ત્યારે કથંચિત શીતળ ને કથંચિત ઉષ્ણ એમ કહેવાય. પણ અહીંયા કહે છે કે એ કથંચિત ઉષ્ણ છે એનો અભાવ કેમ થાય એની મુખ્યતાથી વાત ચાલે છે, ત્યારે પાણી સર્વથા શીતળ છે. કથંચિત ઉષ્ણ ને કથંચિત શીતળ નથી. પ્રમાણમાં પ્રમાણથી જોતાં એ કથંચિત છે, પણ પ્રમાણ જ્ઞાનના વિષયમાં એમાંથી શુદ્ધ નહીંથી નિશ્ચય નહીંથી પાણીના સ્વભાવને જ્યારે જોવા જાય છે ત્યારે સર્વથા શીતળ ભાસે છે. કથંચિત ઉષ્ણપણું ભાસતું નથી, કેમ કે દ્રવ્યના સ્વભાવમાં ઉષ્ણપણાનો ત્રિકાળ અભાવ છે. ઉષ્ણ પર્યાય પાણીના શીતળ સ્વભાવનો અડતી નથી, પછી ક્યાંથી પાણી ઊનું થઈ જાય? એકાંત શબ્દ વાપર્યો છે, એકાંત છે તો પછી સર્વથા છે તો પછી શ્યાદવાદનો લોપ થશે કે ના, ખરો શ્યાદવાદનો જન્મ થશે, ખરા શ્યાદવાદનો જન્મ થશે. દ્રવ્ય સ્વભાવને એકાંતે શીતળ તું જાણીશ તો તને લાભ એ થશે કે ઉષ્ણ પર્યાયનો વ્યય થઈ જશે અને શીતળ પર્યાયની ઉત્પાદ થશે પ્રગટતા, અને તને ઠંડું પાણી પીવા મળશે અને તારી તૃષા છીપી જશે. આહા, ઠંડા પાણીના ત્રિકાળ સ્વભાવથી તૃષા છીપતી નથી, કેમ કે વર્તમાનમાં ઉષ્ણ હોય, ધોવાળા નીકળતા હોય કે પાણી છે ને પી લ્યો ને, કે પી લ્યો તો મારું મોઢું હળગી જાય, ઊનું પાણી ન પીવાય, ત્યારે પાણીને એકાંત શીતળ છે એમ સ્વભાવમાં ખ્યાલમાં આવે તો એના પરિણામ પણ શીતળ થઈ જાય છે. દ્રવ્યને શીતળ જોવે છે એને પર્યાય શીતળ થાય છે અને ઉષ્ણતાનો વ્યય થાય છે, પણ પર્યાયને ઉષ્ણ દેખીને દ્રવ્ય ઉષ્ણ થઈ ગયું એમ જોવે છે એને દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી, પર્યાય દ્રષ્ટિ રહી જાય છે. પાણીનો દ્રષ્ટાંત પણ ઊંચો છે. હા, કાલ ખૂબ ચાલ્યો હતો. આ રાગથી સહિત છે કે રહીત એનો ઝઘડો મટી જાય એવી આ એવો બહુ છે છેલ્લો. આત્મા સંસાર અવસ્થામાં મિથ્યાત્વ નામના રાગથી સહિત છે કે રહીત છે? કે સાહેબ, સંસાર અવસ્થામાં તો સહિત છે, સંસાર અવસ્થામાં રહીત છે. સંસાર અવસ્થા છે ને, સંસાર પણ અવસ્થા છે ને, અવસ્થા એ નથી, ધ્રુવ નથી, માટે ધ્રુવમાં સંસાર અવસ્થાનો પણ અભાવ છે. તો પણ એકાંત શીતળ તારું, સર્વથા શીતળ, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી જોતા પાણી કથનચિત ઉષ્ણ ને કથનચિત શીતળ નથી. એ કથનચિત શીતળ ને કથનચિત ઉષ્ણ એ વ્યવહારનું વાક્ય થઈ ગયું, નિશ્ચયનું વાક્ય નથી. પ્રમાણમાંથી નિશ્ચય નહીં કાઢીને જોવે, પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં. શીતળ પાણીથી પણ ઉષ્ણ પર્યાય થાય નહીં અને અગ્નિથી પણ ન થાય. કાલ લીધું તું એની તત્સમીની યોગ્યતા ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી પાણીની પર્યાય ઉષ્ણ થઈ છે, પણ સ્વભાવ નથી, વિભાવ છે, માટે ટળી જાય છે. પણ કોના સંગે? અગ્નિના સંગે ટળે કે પાણીના સંગે? પાણી આવે ત્યારે ટળે, પાણી પાણીનું અવલંબન લે છે ત્યારે ઉષ્ણતા નીકળી જાય છે. એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમિતિને અનુભવ કરતા સંયુક્તપણું અભૂતાર્થનો સત્યાર્થ છે. પાણીના શીતળ સ્વભાવ તરફ જોતા, શીતળ દ્રવ્યને જોતા, એની પર્યાયમાં પણ શીતળતા પ્રગટ થાય છે. કોઈ કે દ્રવ્ય સ્વભાવને જુએ તો દ્રવ્ય સ્વભાવ તો શીતળ દેખાય, પણ એની પરિણામ પારી પાણીની પર્યાય તો ઉષ્ણ દેખાય. જેને પાણીની પર્યાય ઉષ્ણ દેખાય છે એને પાણીનો સ્વભાવ શીતળ દ્રષ્ટિ શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો જ નથી. જો પાણીનો શીતળ સ્વભાવ દ્રષ્ટિમાં જ્ઞાનમાં આવે તો પાણીની પર્યાય ઠંડી જણાય છે, ઉષ્ણ જણાતી, ઉષ્ણતાનો વ્યય અને શીતળતાનો ઉત્પાદ, અને પાણી તો પાણી રહ્યું. એ પાણીની પર્યાય ઉષ્ણ છે સ્વભાવની જોતા, એ ઉષ્ણ પર્યાય એમાં નથી, શીતળ સ્વભાવમાં નથી. હા, એ દ્રષ્ટાંત પૂરો થયો. એવી રીતે આત્માનો હવે મૂળ વાત તો આ છે, અનંતકાળથી રાગદેશથી સહિત છે આત્મા, અને રાગદેશને કરે છે અને સુખ દુઃખને ભોગવે છે. આ સીધી વાત છે, સીધી વાત નથી, ઊંધી વાત છે, 100% ઊંધી છે. એ ઊંધાઈ છોડી દે તું જો ધર્મ કરવો હોય તો. કે રાગથી સુખ દુઃખથી રહિત માનીશું તો તો સ્વતંત્રતા આવશે, નિશ્ચયાભાસપણું આવશે. કેટલાક પંડિતો બહારગામ વાંચવા જાય ત્યારે આપણા સોનગઢની માન્યતાવાળા આપણે બધા એ ના વાંચનકાર ને બધા હો, પણ નિશ્ચયાભાસનું પ્રકરણ લઈએ. જાણે સોનગઢનો અનુયાયી થઈ ગયો એટલે નિશ્ચયાભાસી થઈ જશે, થઈ ગયો એમ કેટલાકને ભાસે છે, એમ નથી પ્રભુ. આ નિશ્ચયની વાત બહાર આવી ત્યાં વ્યવહારના પક્ષવાળાને ખટકે છે, એટલે આવું પ્રતિપાદન ચાલે છે. ઘણા જીવો મારી પાસે આવીને ફરિયાદ કરે કે ભાઈ આ તો નિશ્ચયાભાસનું પ્રકરણ લીએ છે, અને કાં લીએ? છઠ્ઠી ગાથાનું ભાવાર્થનો ત્રીજો પાડો, યથંચિત છૂત છે એમ. અશુદ્ધ છે એટલે અશુદ્ધનો પક્ષવાળા અશુદ્ધની વાત ગોતે છે, પણ અશુદ્ધનો અભાવ કરવાનો છે કે અશુદ્ધતા ચાલુ રાખવી જ તારે? મિથ્યા તો છે નહીં, ક્યાં ના છે, પણ એનો અભાવ કેમ થાય એ શીખવા જેવું છે. રાગી છું, દેશી છું ને સુખી દુઃખી છું, એ તો અનુભવ અનંતકાળથી છે, એનો અનુભવ મિથ્યા તો છે. આવું ચાલે છે, શું થાય? પોતે સમજીને પોતાનું કરીને ભાગી જાય એટલું જ આપણા હાથની વાત છે, બાકી સમાજને કંઈ સુધારી શકાતી નથી. શું કહે છે? એવી રીતે આ આત્માનો કર્મ જેનું નિમિત્ત છે, એટલે રાગમાં આત્મા નિમિત્ત નથી. એક એક શબ્દની કિંમત છે અજમેરાભાઈ. આ આત્મા છે, એવી રીતે આત્માનો એટલે શુદ્ધાત્માનો ત્રિકાળી દ્રવ્યનો કર્મ જેનું નિમિત્ત છે એની પર્યાયમાં કર્મ નિમિત્ત થાય છે, એની પર્યાયમાં આત્મા નિમિત્ત થતો સ્વાશ્રય રાગ ન થાય, પરાશ્રય રાગ થાય, થાય પોતાની યોગ્યતાથી, પણ એમાં નિમિત્તપણું પરદ્રવ્ય જ હોય, કર્મ જ નિમિત્ત હોય અંદરમાં. એવી રીતે આત્માનો કર્મ જેનું નિમિત્ત છે, કર્મ જેનું નિમિત્ત છે, રાગનું નિમિત્ત કર્મ છે, રાગનું નિમિત્ત આત્મા નથી. આત્મા એનો કર્તાય નથી અને આત્મા એનું કારણ પણ નથી. એ કારણના અર્થમાં નિમિત્ત કારણ હેતુ. આત્મા રાગમાં નિમિત્ત હોય તો સદા રાગ થયા કરે, કોઈ જ રાગનો અભાવ ન થાય. કર્મ જેનું નિમિત્ત છે, આ નિમિત્તની વ્યાખ્યા. જળ કર્મ જેને જે પ્રકારે દર્શનમાં ચારિત્રમાં નિમિત્ત છે, એવા મોહ સાથે, એવી નૈમિત્તિક પર્યાય સાથે એમ. સાપેક્ષથી જુઓ તો મોહને નૈમિત્તિક કહેવાય, કર્મથી નિરપેક્ષ જુઓ તો રાગની પર્યાયને અશુદ્ધ ક્ષણિક ઉપાદાન કહેવાય. અહીંયા કર્મ સાપેક્ષથી નૈમિત્તિક પર્યાય જે મોહ થયો, જેમ પાણીની પર્યાયમાં ઉષ્ણતા થઈ, એમાં પાણી નિમિત્ત નથી શીતળ, એમાં અગ્નિ નિમિત્ત હોય, એમ સ્વભાવને ભૂલીને જે જીવ અજ્ઞાની પરને પોતાનું માને, એવો મમત્વભાવ, મિથ્યાત્વભાવ, મોહભાવ, એ આશ્રવની સાથે, મોહ એટલે આશ્રવ, એની સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા સંયુક્તપણું ભૂતાર્થની સત્યાર્થ છે. અવસ્થા દ્રષ્ટિથી જો તો આત્મા એ રાગથી સહિત દેખાય છે, છે રહિત, પણ રહિત ક્યારે દેખાય? કે દ્રવ્ય સ્વભાવને જુએ તો રહિત દેખાય, પર્યાય ઉપર લક્ષ રાખે ને જુએ તો એ રાગથી મારો આત્મા સહિત છે, એમ એની ભ્રાંતિ થઈ છે અનંતકાળથી, છે રહિત, મિથ્યાત્વના પરિણામથી રહિત છે. માંગલિક કહ્યું નમો સમયસારમાં, પહેલો જ કળશ હજી માંગલિકનો, હું શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. એ શુદ્ધાત્મા કેવો છે? મિથ્યાત્વાદી ભાવ કર્મથી રહિત, જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના દ્રવ્યકર્મથી રહિત અને શરીરાદિ નવ કર્મથી રહિત આ માંગલિકમાં છે. માંગલિકમાં જી આહા, એક શ્લોકની અંદર 415 ગાથાનું રહસ્ય ભરિત. નવ તત્વો પણ એક શ્લોકમાં આવી ગયા અસ્થિનાસ્તિ રૂપે, અને પાંચ ભાવ પણ આવી ગયા એમાં. 14 ગુણ સ્થાન, માર્ગના સ્થાન એક શ્લોકમાં આવી ગયા. નમઃ સમય સારાય, નમસ્કાર કરું છું. પણ આ માંગલિકનો શ્લોક છે, સિદ્ધને નમસ્કાર કરવા જોઈએ. એને બદલે તમે આ શુદ્ધાત્માને નમસ્કાર કરો છો. હા, એ શુદ્ધાત્મા પણ હા પ્રતિછન્ના સ્થાને સિદ્ધને સ્થાને છે. એ શુદ્ધાત્માને નમસ્કાર એ જ સિદ્ધના નમસ્કાર છે. શુદ્ધાત્માની સ્તુતિ એ જ કેવળીની સ્તુતિ છે. પણ આ વાત વ્યવહારના પક્ષવાળાને ખટકે બેસે નહીં, હોનારે નહીં. મોહ સાથે એટલે આશ્રવ તત્વ ઉત્પન્ન થાય છે. સ્વભાવને ભૂલીને સંવર ઉત્પન્ન ન થાય તો આશ્રવ તત્વ ઉત્પન્ન થાય. પર્યાયમાં ઉત્પન્ન થાય, એ પર્યાયથી દ્રવ્ય ઉત્પન્ન થાય છે ત્યારે દ્રવ્ય રહિત છે, છતાં વ્યવહારથી સહિત કહેવામાં આવે. અહીંયા વ્યવહારથી થઈ ઉત્પન્ન કહ્યું છે ને, અવસ્થા દ્રષ્ટિથી અનુભવ કરતા સંયુક્ત પણ ભૂતાર્થ સત્યાર છે, તો પણ અહીંયા વજન છે. આવી સ્થિતિ હોવા છતાં પાણીની ઉષ્ણ પર્યાયથી શીતળ પાણીનો સંયોગ સંબંધ છે, તેથી એને કથનચિત સહિત કહેવાય. તો પણ એ ઉષ્ણ પર્યાય તો શીતળ સ્વભાવથી સર્વથા ભિન્ન છે. ઉષ્ણ પર્યાય શીતળ સ્વભાવને અડતી નથી. એવી રીતે આ આત્મા છે, ભલે પોતાના સ્વભાવને ભૂલી ગયો અને ભલે મોહ ઉત્પન્ન થાય, મમત્વ ઉત્પન્ન થયું, પર્યાયમાં મમતા થાય, આત્મામાં મમતા ન થાય. કિશન આટલું શીખતો બસ છે. રાગ પર્યાયમાં થાય પણ રાગ આત્મામાં ન થાય, કેમ કે આત્મા તો જ્ઞાયક પરમાત્મા છે. પરમાત્મામાં રાગ થાય કોઈ? હા, એટલી તો જુદાય દ્રવ્યને પર્યાય વચ્ચે રહી ગઈ છે. કે છે કે મમત્વના પરિણામ, મોહના પરિણામ, મિથ્યાત્વના પરિણામથી આત્મા સહિત છે એમ ઉપલક દ્રષ્ટિથી દેખાય છે. આ વ્યવહાર દ્રષ્ટિથી દેખાય છે, અંતરદૃષ્ટિથી એવું છે નહીં. અંતરદૃષ્ટિથી જોનારને એ ત્રણેય કાળ રહી છે એમ દેખાય છે. ભૂતકાળનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના અને ભાવિના વર્તમાનમાં રહિત દેખે છે. ત્રણેય કાળ રહિત દેખે છે. રાગથી આત્મા રહિત છે. એક સમયમાં અંતરમાં અનુભવ થયો, રાગથી ભિન્ન આત્માના દર્શન થયા. વર્તમાનમાં રાગથી રહિત આત્માને જોયો, એટલે ભૂતકાળમાં પણ હું રાગથી રહિત હતો એવું પ્રતિક્રમણ એને થઈ ગયું. વર્તમાનની આલોચના અને ભાવિના પ્રત્યાખ્યાન, આહા, એ રાગથી સહિત છે એમ અવસ્થા દ્રષ્ટિથી દેખાય છે. તો પણ જે પોતે એટલે આત્મા, આત્માને પોતે કહેવાય, સેલ્ફ આત્મા એટલે પોતે, જે પોતે, પોતે એટલે પર્યાય નહીં, પર્યાય પોતા પણ પર્યાયમાં નથી, દ્રવ્ય સ્વરૂપે પોતે છે અને પર્યાય તો પરદ્રવ્ય છે, પરભાવ છે. પર્યાયમાં આત્માનું લક્ષણ જ નથી. રાગની પર્યાયમાં ઉદય ભાવ છે પણ પારિણામિક ભાવ લક્ષણ એમાં નથી, અચેતન જડ છે. ચેતન લક્ષણનો રાગમાં અભાવ છે. તો પણ જે પોતે એટલે આત્મા, એકાંત બોધરૂપ, બોધનો અર્થ કર્યો જ્ઞાન સ્વરૂપ આત્મા. એકાંત કહીને કથનચિતનો પરિહાર કરીને કથનચિતને ઉડાડશો તો શ્યાદવાદ ઉડી જશે. એ વ્યવહારને ઉડાડીશ ને તો નિશ્ચય પ્રગટ થશે. નિશ્ચય પ્રગટ થતા સાચો શ્યાદવાદ પ્રગટ થશે. આ સોગાનીજી એક દ્રષ્ટાંત આપ્યું છે પોપટનું. પોપટ ફરતો ફરતો ઓલા ભૂંગળી ઉપર આમ લાગી ગયો તો ઊંધે માથે લટકી ગયો. હવે લટકી ગયો જો છોડે તો કે મરી જાય, પોપટની કલ્પના થઈ ગઈ. એટલે ભૂંગળી છોડે નહીં, બીજા આજુબાજુવાળા પોપટ આવ્યા, એટલે ભૂંગળી છોડી દે ને, ભૂંગળી છોડું તો હું મરી જઈશ. બીજા પાછા પોપટ આવ્યા, આ મારી જાતના પોપટ છે એ સલાહ આપે છે. કાગડો સલાહ આપે તો ન માનું. કાગડો કે મીંદડી કે બિલાડી એ છોડવાની સલાહ આપે તો હું ન માનું, પણ આ મારી જાતના છે. સમજાણું કાંઈ આમાં? અજ્ઞાની આત્માએ વિચારવું જોઈએ કે જ્ઞાની ધર્માત્મા મારી જાતના છે એ સલાહ સાચી આપે છે. થોડાક પોપટ આવ્યા પછી બીજી વાર આવ્યા ત્યારે વિચાર થયો કે મારી જાતના છે, સલાહ તો એની સાચી હશે. લા અમે તો મરી તો જવું છે ખાધા પીધા વિના, કારણ કે અનાજ તો મળે નહીં, પાણી મળે નહીં, એના કરતાં એક વાર છોડી દઉં. સમજી ગયા? એ ભૂંગળી છોડી ઉડી ગયો. બોલા એ કહ્યું હતું કે ઉડી જઈશ, મરીશ નહીં, મારી જાતના છે. એમ ધર્માત્માઓ આત્માની જાતના આત્માઓને સંભેદે છે કે રાગથી તારો આત્મા ત્રિકાળભીન છે. એકવાર દ્રષ્ટિમાં લે આત્માને, રાગનો અભાવ થઈને તને સમ્યક દર્શન, મોક્ષ માર્ગ પ્રગટ થશે, સુખનો માર્ગ પ્રગટ થઈશે. આત્માની જાતના ધર્માત્મા પરમાત્મા અજ્ઞાની આત્માને સંબોધે છે કે તારો આત્મા અત્યારે રાગથી રહી છે. અજ્ઞાનીની વાત સાંભળીશમાં, કાગડાની વાત સાંભળીશમાં, પોપટે પોપટની વાત સાંભળી. કાગડા કાળા હોય એમ અજ્ઞાની પણ, હા એ સમજી લેવું. હા હા, એક આવે છે એ વાતે આવે છે કે અજ્ઞાનીની વાત ગમતી નથી, કાગ જેવી હોય છે એવું ક્યાંક આવે છે. હા, કાગડા જેવી આવે છે, અપ્રિય. હા, એને કોયલ ને પોપટની મીઠી મધુરી વાત આવે એના શબ્દોમાં પણ. હા, કે છે તો પણ જે એકાંત આ સર્વથા બોધ બીજ જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, છે હો, ભલે પર્યાયમાં રાગ છે તે વખતે રાગથી જુદો, અનંત ગુણથી એકત્વ અને પરિણામથી વિભક્ત એવો આત્મા વર્તમાનમાં બધાની પાસે છે. એ પોપટ પોપટને કહે છે, ઊંધો પડેલો પોપટ અજ્ઞાની છે ને, કે હું તો રાગથી સહિત છું, રાગને હું કરું, દુઃખને હું ભોગવું. ઊંધો પડ્યો છે ને, એને સવળી શિખામણ આપે છે, ભાઈ તારો આત્મા રાગથી અત્યારે રહીત છે અને જ્ઞાન ગુણથી સહિત છે અને ઉપયોગથી કથનચિત સહિત છે, જ્ઞાનાદિ ગુણોથી સર્વથા સહિત અને ઉપયોગથી કથનચિત સહિત. જે ઉપયોગ આત્માથી અનન્ય છે અને એ ઉપયોગમાં બાળગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. આ જડ ઇન્દ્રિય જ્ઞાન એ તો જડ છે, એ તો એમાં ક્યાં અનુભવમાં આવે? હા, અજ્ઞાનીની ઇન્દ્રિય જ્ઞાનની અવસ્થાના કાળમાં એક ઉપયોગ છે એમાં અનુભવમાં આવે છે. એની અવસ્થાના કાળે જેમ કે વજ્રસ્વરૂપ નારાયણ ક્ષણ હોય તો ક્ષપક્ષણી આવે, પણ ક્ષપક્ષણી એના કારણે નથી આવતી, એની હાજરીમાં ઉપાદાન શું કામ કરે છે? ઉપાદાન જ્યારે કામ કરે ત્યારે એને અનુકૂળ નિમિત્ત શું હોય એનું માત્ર જ્ઞાન કરે. હું તો ચૂંટી ગયા કે વજ્રસ્વરૂપ નારાયણ ક્ષણ હોય તો શ્રેણી આવે, હરામ ખોટી વાત છે. લોઢાના હાડકા, વજ્રસ્વરૂપ નારાયણ એટલે તરવારનો ઘા મારે તો એને કટકા ન થાય હાડકાના. હનુમાનજી બાળક હતા ઉપરથી પીડા, સમજી ગયા? તદ્ભવી મોક્ષગામી હનુમાનજી, અત્યારે કલ્પના કરે છે હનુમાન નહીં, કામદેવ હતા, ઉપરથી પીડા નીચે તો શિલા હતી પથ્થરની, ટુકડે ટુકડા થઈ ગયા શિલાના, હો લોખંડ જેવી શિલા કટકા થઈ ગયા, એનું નામ વજ્રસ્થાન કહેવાય. એના હાડકાની કંઈ અસર ન થાય. અત્યારે તો બાથરૂમમાં જયારે લપટે તો ક્રેક થઈ જાય અટકા. અરે અજ્ઞાની જીવને કહે છે કે તારા અજ્ઞાનના સદભાવમાં પણ અજ્ઞાનથી બિન જ્ઞાનમય આત્મા રહેલો છે. અને જો ને એક સમયના અજ્ઞાનને રાગને સામે શું લક્ષ કરો છો? છોડી દે પર્યાય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ કરી લે તો તને તારો આત્મા એ રાગથી ભિન્ન તો દેખાશે, પણ રાગથી જ્યારે ભિન્ન દેખાય છે ત્યારે વિતરાગી પર્યાય પ્રગટિ એનાથી કથનચિત સહિત છે એમ પણ તને દેખાશે. દુઃખથી સર્વથા રહિત છે એવા દ્રવ્યને દેતાં દેખતા અતિન્દ્રિય સુખથી આત્મા પર્યાય પ્રગટ થાય છે એનાથી કથનચિત સહિત છે એવું જ્ઞાન એને થાય છે. સર્વથી ભિન્ન અવસ્થા એ ધ્રુવ પરમાત્મા છે. એને જો અનુભવ કરતા આ રાગથી જે સહિત પણ ભાઈશું તું એ ખોટું છે. કેમ કે એ રાગથી રહિતપણું ખોટું ક્યારે ભાસે? કે વિતરાગ ભાવથી સહિતપણાનું જ્ઞાન થાય છે ત્યારે. શું કહ્યું ફરીને? રાગથી ભાવકર્મથી મારો આત્મા ભિન્ન છે એમ શ્રદ્ધામાં લીએ તો એ તો એક પ્રકારનો સ્વભાવનો પક્ષ થયો, પક્ષાતિક્રાંત ન થયો. એ પક્ષમાં આવ્યા પછી રાગથી મારો આત્મા ભિન્ન છે, રાગનો કરતાય નથી ને રાગનો હું જ્ઞાતા નથી, મને તો જાણનાર જણાય છે એવા સ્વભાવના પક્ષમાં આવતા જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ ન થાય અને સમ્યક દર્શન જ્ઞાનના પરિણામ પ્રગટ થઈને અભેદપણે અનુભવ ન થાય જ્ઞેયપણે, ત્યાં સુધી રાગથી આત્મા ભિન્ન પડ્યો જ નથી. આ એ વાચા જ્ઞાન છે, એ તો દ્રષ્ટિના વિષયનો પક્ષ છે. દ્રષ્ટિનો વિષય નથી આવ્યો, દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે અને જ્ઞાનથી કથનચિત અભિન્ન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના નિશ્ચય પરિણામ, વિતરાગી પરિણામ, નિશ્ચય રત્નોત્રીના પરિણામથી આત્મા કથનચિત સહિત છે એવું વર્તમાનમાં ગ્રહસ્થિને જ્ઞાન થાય. અંશે સમ્યક દર્શનથી સહિત, જ્ઞાનથી સહિત ને ચારિત્રથી કથનચિત સહિત છે એટલે સર્વથા રહિતને બાદ પહોંચાડતું નથી. સર્વથા રહિતની શ્રદ્ધાને કથનચિત સહિતનું જ્ઞાન સમય એક, સમય ધ્યેયપૂર્વક જ્ઞેય આવું એક સમયમાં થાય. કોને પડી છે ધ્યેયપૂર્વક ને એક સમયમાં થાય? કોને પડી છે? વર્ષોથી અમે કઈ વાત, વર્ષો થયા આ વ્યાખ્યાન માપતો હતો અહીંયા મંદિરમાં, વર્ષો થયા મુંબઈ ગયો તો વર્ષ અહીંયા ત્રણ મહિના ધારાવાહી ચલાવ્યું કારણવસાદ, પણ કોઈ પૂછે નહીં કે ધ્યેયપૂર્વક નહીં એક સમયમાં થાય છે એ શું? આમ તો બધું ખુલ્લે ખુલ્લું કહું પણ કોઈ પૂછે નહીં એમાં અત્યારે નથી બેન એટલે વાત કરું છું. ફિરોઝાબાદ શિબિર હતી, ફિરોઝાબાદ મોટું શહેર છે, એની બાજુમાં સિકોહાબાદ એનું ગામ 15 કિલોમીટર, તે ઘણા આવે ત્યાંથી બહેનો ભાઈઓ એ આવ્યા અને વ્યાખ્યાનમાં કહ્યું કે અનુભવના કાળમાં ધ્યેયપૂર્વક ને એક સમયમાં થાય છે એટલે સમયસાર ને પ્રવર્તન સાર બેનું જ્ઞાન થઈ જાય, તત્વાર સૂત્રનું જ્ઞાન થઈ જાય. વાત સૂક્ષ્મ છે એમ કરીને મૂકી દીધી, વાત સૂક્ષ્મ છે એમ કરીને મૂકી દીધી અને એને ચોટ લાગી. ઓહો આ વાત તો કાંઈક સૂક્ષ્મ છે, સમજવા જેવી છે, પણ ભાણું તૈયાર પીરસું અને પછી ખેંચી લીધું એના જેવું લાગે છે. એટલે એને મારી પાસે આવવાની પ્રવૃત્તિ કર્યો ને મેં રજા આપી, આવું 3 વાગે ભલે આવે. તે કેટલાક એના ગામના બે ચાર બહેનો, બે ચાર ભાઈઓ અને આપણા પણ કેટલાક મુમુક્ષુ હતા, રતનલાલજી હતા, આપણે જયપુરવાળા ગોધિકાજી હતા, આપણા ઇન્દુભાઈ હતા, પ્રેમચંદજી હતા, ઘણા હતા સાહેબ. બંગલે ઉતરાતા ત્યાં આપણે છદામીલાલનો બંગલો છે મોટો, કરોડપતિ માણસ. અને પૂછ્યું કે આ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત શું છે? એક સમયમાં બધી વાત કહી. રહિત છું એનું પ્રમાણ સહિત થાય છે ત્યારે રહિતનું જ્ઞાન સાચું કહેવાય. ત્યાં સુધી વાચા જ્ઞાન છે, પક્ષ છે ત્યાં સુધી. આ શું કહ્યું કે રાગ દ્વેષ ને સુખ દુઃખથી મારો આત્મા ભિન્ન છે, ભિન્ન છે એ વાત સાચી, ભિન્ન છે એ 100% સાચી વાત છે, 1% એમાં શંકા ન કરવી. પણ એ ભિન્ન છે એ કોક અભિન્ન થાય એ ભિન્ન જાણે. ભિન્ન છે પર્યાય માત્રથી, બંધમોક્ષથી રહિત, નવતત્વથી રહિત એવા આત્માને જાણે તો જાણનાર કોઈ પર્યાય પ્રગટ થાય છે. એ પર્યાય અભેદ થઈને આત્માને જાણે છે ત્યારે આ ભિન્ન છે એવું ભાન થઈ જાય છે. એનું નામ સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. ભિન્ન છે, ભિન્ન છે તો વિકલ્પ છે. હા, છે વાત સાચી, એ વિકલ્પ પણ અપેક્ષા એ ઠીક છે. સહિત કરતા રહિતનો વિકલ્પ કથનચિત ઠીક છે. સ્વભાવના પક્ષની અપેક્ષા એ છે તો ઝેર છે તો વિષ્કુંભ. રાગથી સહિત છું એ તો વિષ્કુંભનો ઘડો નથી પણ વિષ્કુંભનો દરિયો છે. પણ આ રાગથી મારો આત્મા ભિન્ન છે એવો જે વિકલ્પ ઉઠે છે એ વિષ્કુંભનો દરિયો નથી પણ કુંભ છે, કૂવો છે, દરિયો નથી. કેમ કે આના પક્ષમાં આવશે તો પક્ષાતિક્રાંત થઈને અનુભવ થઈ જશે. પણ હજી રહિતના પક્ષમાંય ના આવે તો સાક્ષાત રહિત થઈને અનુભવ ક્યાંથી થાય? એને રાગને કરે છે ને દુઃખને ભોગવે છે, બસ થાય એક જ વાત. આ વિતરાગની ગાદી ઉપર આ રાગને કરે ને ભોગવે થાપના ન હોય તો ઉથાપના જેવા છે, ઉથાપવા જેવું છે, થાપવા જેવું નથી. આપણે એક શાકવાળા નહીં ઓલો ગણેશ, ગણેશ કે પરમાત્મા એ રાગને કરે, આ એવો દોષ પરમાત્મા ઉપર ના આપવો જોઈએ. એને કંઈક સાંભળ્યું હશે, આ એ ભગવાન જાણે, એ જાણે આપણે કંઈ કામ કહે છે કે આત્મા છે એ રાગથી સહિત તું માની બેઠો છો પણ સ્વભાવ દ્રષ્ટિથી જોતા એ રાગથી હવે પર્યાયથી રાગની પર્યાયથી રહિત છે. એમ જેને દ્રષ્ટિમાં દ્રવ્ય આવ્યું એ દ્રવ્યને જોનારી કોઈ પર્યાય પ્રગટ થાય કે પર્યાય પ્રગટ જ ન થાય? કે પર્યાય પ્રગટ થાય છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ, શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. એ શુદ્ધ ઉપયોગ એ દ્રવ્ય દ્રષ્ટિ કરી જાણી લીધું ત્યારે એ શુદ્ધ ઉપયોગ આત્માથી કથનચિત અનન્ય છે એવું જ્ઞાન થાય છે. ત્યારે અશુદ્ધતાથી મારો આત્મા સર્વથા ભિન્ન છે એવું ભાન થઈ જાય છે. અનુભવનો વિષય ને અનુભવ કેમ થાય એની આ પ્રક્રિયા ગાથામાં છે. અનુભવ કરતા સંયુક્ત પણ અવતાર છે અસત્યાર. આત્માની સમીપે જઈને જ્યાં અનુભવ કર્યો અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આનંદ આવ્યો ત્યારે આ ભાવ ઇન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાનથી મારો આત્મા ભિન્ન છે એવું ભાન થાય છે. આ એવું જ્ઞાન થાય છે. એ કોઈને પૂછવાની એને જરૂર નથી. રાગથી ભિન્ન છે એમ ભાન થયું જ્યાં વિતરાગ પર્યાયથી સહિતનું જ્ઞાન થયું, રહિતનું શ્રદ્ધાન ને સહિતનું જ્ઞાન, ત્યારે રાગ દ્વેષ સુખ દુઃખના ભાવ કર્મથી મિથ્યાત્વથી આત્મા ભિન્ન છે એવું ભાન. મિથ્યાત્વ જ નથી, આ સમ્યક દર્શન થયું. મિથ્યાત્વનો પર્યાય ઉત્પન્ન થતો નથી, એકતા બુદ્ધિ તૂટી જાય છે. અસ્થિરતાનો રાગ ભલે રહી જાય પણ એ રાગથી રાગને ભિન્નપણે આત્મા જાણતો નથી. પણ રાગ ભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. હું તો મારા જ્ઞાનથી આત્મા અભિન્ન છે એટલું જાણું છું બસ. એવી અંદરની બધી વાતો છે ભાવાર્થ પૂરો થયો. આત્મા 5 પ્રકારથી અનેક રૂપ દેખાય છે. આમ 5 પ્રકારથી આમ બહાર દ્રષ્ટિથી જોયે તો અનેક રૂપ કર્મથી બંધાયેલો છે, નરનારાકાદિની પર્યાય છે, હિનાતિક અવસ્થા થાય છે અને ગુણભેદ દેખાય છે અને પરાશ્રી રાગ પણ પર્યાયમાં દેખાય છે. એવા 5 ભાવ અને છે એકરૂપ આત્મા. આત્મા છે તો એકરૂપ, પણ અવસ્થા દ્રષ્ટિવાળાને પાંચ રૂપે દેખાય છે, અનેક રૂપ દેખાય છે, જે તો એક રૂપ આત્મા. આત્મા પાંચ પ્રકારથી, એટલે પર્યાયના પાંચ પ્રકારથી અનેક રૂપ દેખાય છે. અનેક રૂપ થાય છે એમ લખ્યું નથી, અનેક રૂપ દેખાય છે અવસ્થા દ્રષ્ટિથી. એક અનાદિકાળથી કર્મ પુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મ પુદ્ગલના સ્પર્શવાળો દેખાય છે. એકડો કર્મના બંધવાળો આત્મા છે એમ અવસ્થા દ્રષ્ટિથી દેખાય છે. કર્મના નિમિત્તથી થતા નર નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય. ઘડીકમાં દેવરી પર્યાય, ઘડીકમાં મનુષ્યને, ઘડીકમાં તિર્યન, ઘડીકમાં નારક, એમ ચાર ગતિના પર્યાય રૂપે દેખાય છે. એમાં કર્મ નિમિત્ત છે, ઉપાદાન એની પર્યાય છે, ત્રિકાળ ઉપાદાનમાં એ છે નહીં. પછી આગળ શક્તિના અવિભાગ પ્રતિછેદ અગુરુ લઘુ ગુણના હિનાતિક અવસ્થા ઘટે પણ છે ને વધે પણ, પર્યાયમાં વધઘટ થાય, દ્રવ્યમાં વધઘટ ન થાય. દ્રવ્ય તો જેવું ને તેવું અનાદિ અનંત અઘટિત ઘાટ ટંકોત્કણી રહીએ છે, એ વસ્તુનો સ્વભાવ છે. તેથી તે નિત્ય નિયત એકરૂપ દેખાતો નથી. આમ અનિત્ય દેખાય છે વધઘટવાળી પર્યાય, તો એમાં નિત્ય સ્વભાવ એને ઢંકાઈ જાય છે, દેખાતો નથી, છે તો નિત્ય ધ્રુવ. વળી તે દર્શન જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ ભેદરૂપ દેખાય છે. જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર, ગુણભેદ. અને પાંચમું કર્મના નિમિત્તથી, આત્મા નિમિત્ત નથી એમાં, ઉપાદાનની ક્ષણિક પર્યાય ને નિમિત્ત કર્મ. કર્મના નિમિત્તથી થતા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત છે, પરિણામથી રહિત. પણ પર્યાય દ્રષ્ટિથી જોતા આ પરિણામથી હું સહિત છું એમ એની વિપરીત દ્રષ્ટિ થઈ ગઈ છે, જે રહિત. તે સુખ દુઃખ રૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીંનો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક કેમ કહ્યું? કે એની પર્યાયમાં થાય છે ને તે અપેક્ષાએ તેને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે, અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંને પરમાર્થે વ્યવહાર નહીં કહેવામાં આવે છે. વ્યવહાર નહીંનો વિષય છે. એ દ્રષ્ટિ અપેક્ષાથી જોવામાં આવે તો એ સર્વ સત્યાર્થ છે, પણ છે આત્મા પણ છે એમ સત્યાર્થ નથી. એ સંયોગપણે, પર્યાયપણે, પરદ્રવ્યપણે, પરભાવપણે છે એમ દેખાય છે. એ આત્મા પણ છે એમ છે નહીં. હા, સંયોગપણે છે. હજી સંયોગનો અભાવ થયો નથી, સિદ્ધ પર્યાય પ્રગટ ન થાય. સંયોગ છે એની કોણ ના પાડે છે? તો એ સર્વ સત્યાર્થ, પરંતુ આત્માનો એક, આ હા હા, પરંતુ શબ્દ કહીને આ આત્માનો એક સ્વભાવ, એકાકાર સ્વભાવ આ નહીંથી ગ્રહણ નથી થતો. જ્યાં વ્યવહાર નહીં ઉપર દ્રષ્ટિ રાખીશ પર્યાયને તો દ્રવ્ય નહીં દેખાય, પર્યાયનું લક્ષ છોડીશ તો દ્રવ્ય તને દેખાશે એકાકાર. અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? પરમાર્થ સાચો સ્વરૂપ એકાકારને જાણ્યા વિના નહીં જણાય. આ કારણે બીજા નહીંને તેના ભાવ લઈ તેને શુદ્ધનીની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર. હા, એકાકાર એટલે એકરૂપ, પર્યાયો અને એકાકાર. હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી ગુણભેદથી રહિત, રાગ નૈમિતિક મોહથી રહિત જોવામાં આવે તો, જોવામાં આવે તો દેખાય છે. જે જોવે એને દેખાય, ન જોવે ને ક્યાંથી દેખાય? કે કેમ દેખાતો નથી આવો આત્મા? કે તું દેખતો નથી. હા, દેખે એને દેખાય, ન દેખે એને ન દેખાય, ને બીજું દેખાય છે પર્યાય. તો સર્વ પાંચ ભાવોથી જે અનેક પ્રકાર પણ છે તે અભૂતાર્થ ને અસત્યાર્થ છે. લ્યો, વખત થઈ ગયો. પચાસ મિનિટ તો માંડ હાલે. હા.
श्री सद्गुरुदेव।